તારીખ 8/8/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 413 અને 414 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 326
ચાલીને જવું પડે જાણવા માટે એ કઈ જ્ઞાન નો ગુણ નથી દોષ છે એટલે અહીંયા એમ કહ્યું કે પર સન્મુખ થવું એ પણ જ્ઞાન નો દોષ છે પરને જાણવું તે જ્ઞાન નો દોષ નથી પર જણાય તે જ્ઞાન નો દોષ નથી પણ પર સન્મુખ થવું તે જ્ઞાન નો દોષ છે નિર્વિકલ્પ એકાગ્રતા સ્વરૂપમાં હોવા છતાં શું પરિસ્થિતિ છે પરિવર્તન જ્ઞપ્તિ પરિવર્તન ક્રિયા છે પ્રવચન સારતા જ્ઞપ્તિ પરિવર્તન ક્રિયા એક જ્ઞેયથી બીજા જ્ઞેય ઉપર એક જ્ઞેયથી બીજા જ્ઞેય ઉપર જ્ઞાન પરિવર્તન પામે છે બરાબર એટલી સૂક્ષ્મ કેવળી ગમે અસ્થિરતાની પરિણતિ છે જ્ઞાન તો એને પણ અહીંયા કેવળ જ્ઞાનમાં બાધક ગણવામાં આવે છે
દવાઓ બહુ શોધાઈ ગઈ અને વિકાસ થઈ ગયો ઘણા
ભોગોનું નિદાન થવાનું બરાબર છે, ચડ ઉતર થયા કરે ટેમ્પરરી એકંદર કાળના પ્રવાહમાં આયુષ્યનું પરિમાણ ઓછો આયુષ્ય લઈને આવે એવા જીવો અહીંયા જન્મમાં, એવા જ મનુષ્ય અહીંયા જન્મમાં પરિણામ વિના આયુષ્ય બધું એક પ્રકારનો યોગો વિના પુણ્ય વિના એ બધું થવાનું, ધર્મ ધર્મથી વિના પુરુષાર્થથી વિના યોગ્યતાથી વિના એ પ્રકારનું ચાલશે. ધર્મનો પરાભવ થશે, પાખંડીઓનો વિજય થશે, એ રીતે આ પંચમ કાળમાં વિપરીત આવૃત્તિ ચાલશે. સત્યનો પરાભવ થશે, ધર્મનો સત્યનો પરાભવ થશે, અસત્ય અને પાખંડ છે એ ખુલશે ફાલશે એ વગેરે. કેવળ જ્ઞાનમાં આવી જવા કેવળ જ્ઞાનમાં દિવ્યધ્વનિમાં એ વાત પ્રસિદ્ધ થયેલી છે કે હવે પછીના પંચમ કાળમાં દિવસે દિવસે છઠ્ઠો વારો નજીક આવે છે, ત્યાં તો ધર્મનો વિચ્છેદ થવાનો છે. એ ધર્મનો વિચ્છેદ થાય એવી જ પરિસ્થિતિ થતી આવશે. એમ કે 2500 વર્ષ પહેલાં લઈએ, આપણે 2500 વર્ષનો આરો છે, 2500 વર્ષ થયા. 2500 વર્ષમાં ભગવાન મહાવીર સ્વામી વખતે ભાવલિંગી મુનિઓ કેટલા થયા, કેટલાય ભાવલિંગી સમ્યક દ્રષ્ટિઓ તો કેટલાના કેટલાય થાય, ટોળક ટોળા. હવે અત્યારે જુઓ તો અબજોમાં કોક મળે, કરોડોમાં નહીં પણ અબજોની સંખ્યામાં કોક મળે, એટલું બધું. 6 અબજની સંખ્યામાં 6 સમ્યક દ્રષ્ટિ મળે, ટકાવારી ગણો તો 0.003 લેવું પડે બરાબર. એવી રીતે 1% અંદરના ભાગમાં આવે. એમ એથી ઓછું કે મુનિઓ હશે ખરા, પણ એવો કાળમાં નથી મુનિઓ કોઈ ભાવલિંગી સંત થાય થવાની સંભાવના થઈ જાય બીજી વાત શક્યતા છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જેટલું જીવનું દેહ પ્રમાણ ક્ષેત્ર હોય તેટલા સ્વચૈતન્ય ક્ષેત્રમાં રહીને ત્રણેય કાળના તેમજ લોકાલોકના બધા સ્વપર્ગનિયો, ત્રણેય કાળના એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાનનો સર્વ અનંત કાળ લઈ લેવો, અને લોક તેમજ અલોક, અલોકમાં આકાશ છે, લોકમાં 14 બ્રહ્માંડ છે, એ બધા જ્ઞેયો એ બધામાં જણાવવા યોગ્ય શક્તિ છે, તેથી તેને જ્ઞેય કહેવામાં આવે છે. પોતે અને પર, સ્વ સ્વ એટલે પોતે અને પર એટલે બીજા સર્વ. જાણે કે જ્ઞાનમાં કોતરાઈ ગયા હોય, એક સમયની અંદર જ્ઞાનની અંદર કોતરાઈ ગયા હોય, સ્પષ્ટ કોતરેલું અસ્પષ્ટ ન હોય, લખેલું અસ્પષ્ટ હોય પણ કોતરેલું ન હોય સ્પષ્ટ ન હોય, કોતરાઈ ગયેલું હોય એવું સ્પષ્ટ. નહીં થયેલી અવસ્થાઓ વર્તમાનવત સ્પષ્ટ, અનંતકાળ પહેલા થઈ ગયેલી અવસ્થાઓ વર્તમાનવત સ્પષ્ટ, વર્તમાન નથી પણ વર્તમાન હોય તેવી રીતે વર્તમાનવત એકદમ સ્પષ્ટ, એના સર્વ અવિભાગ કેવળ જ્ઞાન નું વર્તમાન છે. જાણે તો વર્તમાન સમયમાં કાળ તો વ્યતીત થઈ ગયેલી અવસ્થા છે, ભવિષ્યની તો નહીં ઉત્પન્ન થયેલી અવસ્થા છે, એ તો પ્રશ્ન નથી રહેતો. જે અવસ્થા છે જ ને એ જાણે કેવી રીતે એ પ્રશ્ન રહેતો, પણ વર્તમાનમાં ત્રણેય કાળ નો જાણે છે એવું નથી કે થશે ત્યારે જાણે છે. અથવા જે અવસ્થા શક્તિ રૂપ છે માટે અસ્પષ્ટ જણાય છે, યોગ્યતા રૂપ છે માટે અસ્પષ્ટ જણાય છે, અનંતકાળ પહેલા થઈ ગઈ છે માટે એનું જ્ઞાન કાંઈ ઝાંખું છે એમ નથી. અને અનંતકાળ પછી થવાની છે માટે કાંઈક એનું અનુમાન પહોંચાડે છે એમ પણ પ્રગટ હોય ને જેવી સ્પષ્ટ જણાય એવું એનું જ્ઞાન થાય છે. એ અવસ્થા પ્રગટ નથી, જેતે દ્રવ્યમાં અવસ્થા પ્રગટ નથી, જેતે દ્રવ્યમાં જેતે કાળને અવસ્થા પ્રગટ નહીં હોવા છતાં પ્રગટ વત્સ સ્પષ્ટ જણાય એટલું સ્પષ્ટ જાણે છે.
વાહ, એમ કેમ
જાણવા માં જણાઈ જાય છે, ત્યાં અવસ્થા નથી પ્રગટ થતી, એના જ્ઞાનમાં તો જેમ પ્રગટ જણાય એટલું સ્પષ્ટ જણાય છે. જ્ઞાનમાં તો જ્ઞાનની અવસ્થા પ્રગટ છે, જ્ઞેયાકાર સ્પષ્ટ થાય છે. હા, સ્પષ્ટ જ્ઞેયાકાર છે, અસ્પષ્ટ જ્ઞેયાકાર આ ધાતુનો દેહ હોય ભગવાન મહાવીર સ્વામી અને લોકાલોક એની અંદર જાણે આટલું બધું સ્પષ્ટ જાણે એવી રીતે જ્ઞાનમાં આંખની કીકી છે ચણાની દાળ જેટલી, મોટા મોટા પર્વત જાણે છે સૂર્યચંદ્ર જાણે છે, કેટલા લાંબા અંતરને જાણે છે, આગળ જે પર્વત જોવે પણ માપ કાઢે પણ આ દેખાય છે એ પર્વત ઓછામાં ઓછો 5000 ઊંચો હશે, માપ કાઢી લઈએ જગ્યા જોવાની કેટલી છે અને કેટલા વિજ્ઞાનો જાણે એમ તો કહે ને કે ભાઈ આ જગ્યાથી આજુ પછી જરાક આગા જાઓ એ દોરાવા બાર આગા જાઓ તો ત્યાંથી નહીં જણાય પાછું, કેટલો જ પ્રદેશ છે એટલા પ્રદેશો ખુલ્લા છે. બરાબર છે, ત્યાં ચક્ષુ ઇન્દ્રિયના ઉપયોગ થાય એ પ્રકારનો ત્યાં એટલા પ્રદેશો ખુલ્લા છે, તો પણ જે આવરણ સહિત નહીં તો ત્યાં સૂક્ષ્મ છે, કવાટનું કામ કરે છે, ચાલતા એરોપ્લેનનું નિશાન લઈ શકે નહીં, હમણાં 190 નું તોડીને અમેરિકન જહાજે ઉપર તો 1000 માઇલની સ્પીડે જતું હોય, 1 કલાકમાં 1000 માઇલ કાપે, બોઈંગ છે 700-800-1000-1200 માઇલ સ્પીડે ઉડતા હોય, એટલી સ્પીડમાં ઉડતા હોય ને અહીંથી એવી રીતે નિશાન તાકે, ક્યાંયથી છૂટેલું શસ્ત્ર ત્યાં પહોંચે ત્યારે 2 ભેગા થાય, નો પેલું આગળ નીકળી જાય નો આ પાછળ જાય, એમાંથી કાંઈ ન હોય. એને જોયું, કોઈની આંખે જોયું કે બીજા કોઈ જોયું, નક્કી કોને કર્યું, નિર્ણય કોને કર્યો, આત્માની શક્તિને વિચારવી હોય તો જગતની અંદર અનેક દ્રષ્ટાંતો, થોડામાંથી શક્તિ તો જાતે વાપરે સમજી શકાય છે, દ્રષ્ટાંત દીધા હતા. એક વેપારી બીજા વેપારીને કાગળમાં એમ લખે કે હવે રૂની સિઝન નીકળી છે, પોસ્ટકાર્ડમાં એ નીચે લખે કે બજાર ભાવે 50,000 ગાંઠડી ખરીદી લીધો, એક વાક્ય લખે, ખાલી પોસ્ટકાર્ડનો ઉપયોગ કરે. તો એને 15 પૈસાનો ખર્ચ કર્યો છે અને કરોડોનો માલ ખર્ચ ખરીદવાનું લખ્યું છે, માટે આ લખનારની શક્તિનું માપ 15 પૈસા ઉપરથી નીકળે કે 1 વાક્ય ઉપરથી નીકળે, એક વાક્યમાં લખ્યું કે રૂની 50,000 ગાંઠડી લઈ લીધો, બજાર ભાવે લઈ લીધો, કસવાની વાત
નહીં.
ખરીદનારને વેપારની શક્તિનું માપ નીકળે છે 1 વાક્ય ઉપર, 15 પૈસા ઉપરથી નીકળતો નથી. જ્ઞાન ને વર્તમાન શક્તિ ઉઘાડ ઉપરથી એની અનંત શક્તિ નું માપ નીકળે છે કે જો આવરણ પામેલું જ્ઞાન, કુજ્ઞાન, વિપરીત પડેલું જ્ઞાન, કુજ્ઞાન જેને કહીએ, સંસાર શાસ્ત્ર જ્ઞાન, એમાં આટલી શક્તિ
બરોબર
થોડું થાય તો એની કેટલી શક્તિ હોય, એને પર સન્મુખ થયા વિના સ્વચૈતન્ય ક્ષેત્રમાં રહ્યા રહ્યા ત્રણેય કાળને અને ત્રણેય લોકને જાણી લેવું હોય તો એ સહજપણે કોઈ પણ જાતના પરિશ્રમ વગર અને પ્રત્યક્ષ એક જ સમયમાં સમસ્ત જાણી લઈએ છીએ, કાંઈ બાકી રહેતું
નથી.
સમસ્ત સ્વપરને એક સમયમાં સહજપણે પ્રત્યક્ષ જાણે છે, કોઈને બાકી રાખ્યા વગર, વળી લાંબો કાળ જાણવા માટે લીધા વિના એક સમય એક સેકન્ડનો અસંખ્યમો ભાગ, એક સેકન્ડ નહીં પણ એક સેકન્ડનો ભાગ, લાખ કરોડ અબજને એક અસંખ્યમો ભાગ જોવો પડે છે. કેટલા ટૂંકા ગાળામાં બધાને પ્રત્યક્ષ જાણે છે, જે વીતી ગયું છે તે બધાને પણ પૂરું જાણે છે, અને જે હવે પછી થવાનું છે તે બધાને પણ પૂરું જાણે છે. ગણિતના વિષયનો બારમો વિષય પૂરું જાણે છે એમ કહે છે, છતાં જે જાણે છે તેનો છેડો નથી, જણાય છે તેનો પણ છેડો નથી, બે પેરેલલ છે. સમજાવવા માટે એમ કહે છે કે બધું જાણે છે, કેમ કે જણાયા વિનાનું કાંઈ બાકી રહેતું નથી, અનંતકાળનું પાછળ કોઈ બાકી રહેતું નથી, બાકી રહેતું એનું એટલે એનો અંત આવી જાય છે એમ પણ નથી. ન તો જ્ઞાનનો અંત આવે છે, ન તો કોઈ જ્ઞેયનો અંત આવે છે. ક્ષેત્રથી આકાશનો અંત આવતો નથી, કાળથી સમયનો અંત આવતો નથી, દ્રવ્યથી સંખ્યાનો અંત આવતો નથી, એટલા પરમાણુ હોય એટલા જીવ અનંત અંત ન આવે, તેની સંખ્યામાં અંત ન આવે, એટલા જીવો છે ને એટલા પરમાણુ બધાને જાણે, કોઈ એક જ અજાણ્યો નથી, અને છતાં એ સાત ફૂટનો દેહ હોય, સાત હાથનો દેહ હોય, એમાં કોઈ દર્દી થતી નથી. પણ પરનો પર પણ વિકલ્પ નથી કરવો પડતો, પાડોશીનું ઘર છે, પાડોશીનું ઘર છે, પણ આપણા કરતા સારું હોય તો આપણા ઘર કરતા એના ઉપર વધારે કઈક રાગ રે એવું ખરું. આપણા ઘર કરતા બાજુનું ઘર બહુ સારું હોય, કોના ઉપર રાગ રે એવો વિકલ્પ કરવો પડે છે. ત્યાં મારો છે માટે રાગ કરું, વધારે રાગ પરિણતિ થાય એનો વિકલ્પ કરવો પડતો. કેવળ જ્ઞાન નહીં તો પ્રશ્ન છે. જ્ઞાન શક્તિ અદભુત છે અથવા બહુ સ્પષ્ટ કહેવામાં આવે તો કેવળ જ્ઞાનનું સ્વરૂપ અચિંત્ય છે. કેવું છે? હવે કોઈ મનની ચિંતા નથી, પૂરેપૂરો એનો તાગ લેવા માંડે અદભુત છે અને અચિંતી છે. ચિંતનામાં આવે એવો વિષય નથી, પણ જ્યારે તીવ્ર જ્ઞાન સ્વભાવી પોતાનું આત્મ સ્વરૂપ અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનમાં સ્વાનુભવ ગોચર થાય છે ત્યારે પણ ત્યારે એનું જ્ઞાન થઈ જાય છે. ઇન્દ્રિય જ્ઞાન નહીં પણ અતિન્દ્રિય જ્ઞાનમાં એનું જ્ઞાન થાય છે. નીચે સાધક ધર્માત્માને ચોથા ગુણ સ્થાનથી કેવળ જ્ઞાનનું જ્ઞાન થાય છે. તે મન સહિતના વિકલ્પ વિચારમાં જ્ઞાન થાય છે એમ નથી. બરોબર. હવે એને કોઈ પૂછે તો પૂછે, મનવાળો પૂછે, મનના સંબંધિત વિચારથી એને પ્રશ્ન ઉઠે, ઉત્તર કહેવા જાય, જેને જાણ્યું છે એ પણ ઉત્તર કહેવા જાય જાય તો કહેતી વખતે વિકલ્પ પુરસ્સર એનો વિચાર ચાલે કેવી રીતે આવે? બરોબર. વાણીમાં તો આવી શકવા યોગ્ય નથી, પણ વિચારમાં આવી શકવા યોગ્ય નથી. છતાં પણ કથનચિત જેટલું કહેવાય છે તેના ઉપરથી બીજા એને સમજી શકે એવી મતિ શુદ્ધતા સમજી શકે, સમજી શકે અને સમજીને આગળ વધે તો અનુભવમાં લઈ શકે. એવી કોઈ આત્માની જ્ઞાન શક્તિ છે, અદભુત છે, અને એ જ્ઞાન શક્તિ જેને સંપૂર્ણપણે વિકાસ પામી છે તેને જૈન પરમેશ્વર કહેવામાં આવે છે. જૈન પરમેશ્વર લોકો જગતમાં પરમેશ્વર માને છે એવું કોઈ પરમેશ્વરનું સ્વરૂપ અથવા એવું કોઈ પરમેશ્વરનું અસ્તિત્વ પણ આ જગતમાં નથી. બરાબર. જગતને નવું ઉત્પન્ન કરે, એનું લાલન પાલન કરે, પાછા એનો વિનાશ કરે, વળી પાછું જગતને ઉત્પન્ન કરે, એવી લીલા કર્યા કરે વારંવાર. માંદ્રાને નિશાણીઓની ચડ ઉતર કર્યા કરે એમાં ઈશ્વરને પણ એવું મન થાય ઘડીક માંથી જગતને ઉત્પન્ન કરે, ઘણા વર્ષ ચલાવે એનો વહીવટ, વળી પાછો નાશ કરે, વળી પાછો ફરીને ઉત્પન્ન કરે. એવું કોઈ જગતમાં એવી પરિસ્થિતિ છે નહીં. આવી અદભુત જ્ઞાન દરેક આત્મામાં બિરાજમાન, દરેક આત્મામાં બિરાજમાન છે. દરેક આત્મા શક્તિ એ પરમેશ્વર છે. જીન સુઈ આત્મા જૈન પરમેશ્વર જીનનું સ્વરૂપ છે. સાક્ષાત સિદ્ધપદ પણે અંદરમાં પોતે બિરાજમાન છે. લક્ષમાં લેવાની જરૂર છે, લક્ષમાં લેવાની વાત છે. કેવી સ્થિતિ છે? આવો આત્મા હોવા છતાં કેવી સ્થિતિ છે? બારમાં સંસારમાં જીવની એવી સ્થિતિ છે, માગણ જેવી સ્થિતિ છે. કોઈ પોતે ચક્રવર્તી રાજા હોવા છતાં, પોતાની પાસે વૃદ્ધિના ભંડાર ભર્યા હોવા છતાં બહાર ભીખ માગે, આવા આ દ્રષ્ટાંત જેવી ચક્રવર્તીનો દ્રષ્ટાંત તો અધૂરું પડે છે, ઓછું પડે છે, કેમ કે એને તો મનુષ્યમાં પણ છ ખંડ નો રાજ છે. કેટલો?
છ ખંડ.
એથી વધારે નહીં. મનુષ્ય કઈ, મનુષ્યલો કઈ છ ખંડ જેવડો નથી, એ આગળ છે. પણ કોઈ ચક્રવર્તીને છ
ખંડ કેટલી જાગૃતિ આવે વિચારણાના કાળમાં. જેને હિત અહિત ની ખેવના થઈ છે વિચારણાના કાળમાં, દરકાર જાગી છે, એને મારું હિત થાય છે તો મારું અહિત થાય છે, એ વિચાર મુખ્ય થઈ જાય છે. જ્યાં સુધી જીવ આત્માર્થી કે મોક્ષાર્થી થતો નથી ત્યાં થવા લાગે એને શું વિચારણા કહે છે. જ્ઞાન દિશા, જ્ઞાન દશાથી વિરુદ્ધ જાય એને કેવી રીતે જ્ઞાન દશા પ્રત્યે, એને અનુકૂળ થાય એને જ્ઞાન દશા પ્રત્યે, એને અનુરૂપ થાય એને જ્ઞાન દશા પ્રત્યે, તો એને મુખ્યમાં મુખ્ય પ્રત્યેક ઉદયના કાળમાં આત્માના હિતનો દ્રષ્ટિકોણ
મનુષ્યનો, મનુષ્ય લોક નો વિભાગ નહી, ખંડ નહી, ત્રણ લોક નો. બધા દેવલોક આવી જાય, આખો મનુષ્ય લોક આવી જાય, અને નીચેનો અધોલોક પણ એમાં આવી જાય. તેમ તો પોતે ત્રણ લોક નો નાથ હોવા છતાં તારી પાસે અનંત ગુણ રૂપ વૃદ્ધિના ભંડાર ભર્યા હોવા છતાં ચક્રવર્તીને સંપત્તિ છે, તો કે તારી પાસે સંપત્તિ છે. પર પદાર્થ મને કઈક દેજો, પર પદાર્થ મને સુખ દેજો, મને સુખ આપો. એ પર જગતના જળ પદાર્થો આપો, મને સુખ આપો અને મને સુખી કરો, મને અનુકૂળતા પ્રાપ્ત કરાવો. મને અનુકૂળતાની પ્રાપ્તિ કરાવી દો. પર પદાર્થ મને કઈક જ્ઞાન દેજો, પેલા જ્ઞાન ની ભીખ માગે છે, અને સુખ દેજો. બે વાત લીધી છે, બરોબર. જ્ઞાન અને સુખ બે માગે છે. પર પદાર્થ મને કઈક જ્ઞાન દેજો અને પર પદાર્થ મને સુખ દેજો, એમ ભીખ માગ્યા કરે. જ્ઞાન પણ બીજેથી લેવું છે અને સુખ પણ બીજેથી લેવું છે. બીજેથી એ ભંડાર તારામાં પડ્યા છે. જ્ઞાનનો ભંડાર એ અનંત જ્ઞાનનો ભંડાર તારામાં છે, અનંત સુખનો ખજાનો પણ તારામાં છે. તારામાં છે ભગવાન છે. ચક્રવર્તીનું દ્રષ્ટાંત લીધું છે. આવી એ વિચારું કે ત્રણ લોકનો નાથ કેમ કીધો, ન બેસે એવી વાત છે. દ્રષ્ટાંત આપતા ના છે, બિચારાને બીડી વગેરે હાલે નહીં, અને પાસે ચાનું પાણી ન પીધું હોય તો માથો દુખે, મગર ઠેકાણે ન રહે. વ્યાખ્યાનમાં ધ્યાન ન રહે, કેમ કે આજે ચા નથી પીધી, દૂધ નહોતું હોય, ચા બની નહીં, ચા પીધી નહીં, એને કઈ નથી, ચા નથી પીધી, ચા નથી પીધી, ચા નથી પીધી, એ જ હાલતું હોય અંદરમાં. આટલી બધી દીનતા અને પામરતા હોય, કઢી હરખી નથી હોય તો ખીચડીઓ ઉડાડેલી હોય, એટલે તો ખીચડીઓ લઈને જમવા બેસતા કઈ બધાને ભૂત થઈ ગયું હોય, કઢી મોડી થઈ ગઈ હોય કે ખાંડી થઈ ગઈ હોય, કઢી થઈ ગઈ હોય, બનતી જોઈએ એવા સ્વાદની ન બનતી હોય, પોતે ત્રણ લોકનો નાથ છે એ કઈ વાત ને કઈ રીતે બેસે એમ પૂછતા હતા. એવા જીવને ત્રણ લોક મારામાં એક સમયમાં જણાય જાય અને મારા જ્ઞાન બહાર કોઈ ન જાય, એકબીજાને આધીન નથી પણ છતાં જ્ઞાન બહાર કાંઈ
જાય નહીં.
જ્ઞાન ની આજ્ઞામાં બધું થાય છે. આ આજ્ઞા જ્ઞાન ની અંદર આવવું, આજ્ઞા મર્યાદા બહાર ન જવું એને આજ્ઞા કહેવાય. મર્યાદા બહાર ન જવું એને આજ્ઞા કહે. કોની? જ્ઞાન ની મર્યાદા બહાર ન જાય એ પોતાનું સામર્થ્ય છે, બુદ્ધિ છે. કેવી રીતે બેસે ત્રણ લોક નો નાશ, ત્રણ લોક કાર્ય કરે એમ નહીં, ત્રણેય લોકનું કાર્ય કરે એમ નહીં. કાર્ય કરે તો સેવક હોય, નોકર ચાકર કામ કરે, રાજા કામ કરે
નહીં.
પણ જેની જ્ઞાન બહાર, આજ્ઞા બહાર કાંઈ થાય નહીં એવું જેનું જ્ઞાનનું સ્વરૂપ છે એને ત્રણ લોકનો નાશ કહેવામાં આવે છે. અથવા જેમ રાજા દીનતા ન કરે, લાચારી ન કરે, આત્મા કોઈની લાચારી કરે, એવું કોઈ આત્માનું સ્વરૂપ નથી. કોઈની લાચારી કરવી પડે એવું કોઈ આત્માનું સ્વરૂપ. એમ તું પોતે ત્રણ લોકનો નાશ હોવા છતાં કયા પ્લેટફોર્મ પર મૂકી દે છે? આ જગતનો વ્યવહાર આ સિદ્ધાંત ઉપર કેટલો ચાલે છે? બુદ્ધિશાળી માણસો હોય વિચારી શકે છે કયા પ્લેટફોર્મ ઉપર બેસો તો કામ થાય. જે જીવમાં આપણે વ્યવસાય કરતા હોય એની અછત હોય એ પ્લેટફોર્મ ઉપર બેસો. કેમ? તો જરૂરિયાત વાળા ચિંતા કરવા આવશે. આપણે જરૂર હોય તો આપણે જરૂર દેખાવા દેવી નહીં. શું કરે?
બરાબર
સમજાય છે ને? તો જગતનો વ્યવહાર આમ છે. જો સામાને ખબર પડી કે આને ગરજ છે ને આને જરૂર છે, ક્યાં ખેંચીને લઈ જાય કે હું મુશ્કેલ છે. એમ કે ભાઈ આ અમારા કારખાનામાં વેસ્ટેજ પડે છે, મફત આપી દઈશું, કારણ કે જગ્યાની તકલીફ છે, ઉપાડવાના પૈસા માગે સમજ માગે. અને એને ગરજ હોય તો પૈસા ગરજ ઉપર તો દુનિયા કેવી રીતે વ્યવહાર ચલાવે છે, સાર ચલાવે છે. બરોબર એ અસર હોય. અહીંયા એને ભગવાન એમ કે છે તને એક એવા પ્લેટફોર્મ ઉપર મૂકી દો તારે કોઈની ગરજ છે એ વાત બોલી જાય. તારે કોઈની ગરજ અભિમાન કરાવે છે? અપમાન કરે. આ તો સોમાન વાત છે. તારાનું સ્વરૂપ ભાળ, તારી મહાનતા ને પછાણ, તો કોઈની તારે ગરજ કરવી પડે તારા જ્ઞાન માટે કે તારા સુખ માટે મંગળિકમાં આ વાત સ્થાપી છે. સિદ્ધ ભગવાન ને નમસ્કાર કરે છે. મચલમ અણુઓમ ગઈ પત્તે અનુપમ ગતિ પામેલ સર્વે એમાંથી કાંઈ કે એ ભગવાનને તો મંગળી ખાતર હું નમસ્કાર કરું છું, પણ તારા આત્માને નમસ્કાર કરું છું અને મારા આત્માને નમસ્કાર કરું છું. કેમ કે તારો આત્મા એ સિદ્ધ છે અને મારો આત્મા એ સિદ્ધ છે. વેદમાં સિદ્ધ પદ સ્થાપીને કહું છું. મારા આત્મામાં શિષ્ય થતો છું ને તું અજ્ઞાની છું, ડૂબો છું એમ નથી કીધું. મારા આત્મામાં શિષ્યપદ થાપું છું, તારા આત્મામાં પણ શિષ્યપદ ને જોઉં છું, અને હવે આ શાસ્ત્ર માયામાં આ વાત રાખી બધું
પહેલા
પહેલી ગાથામાં સિદ્ધ ભગવાન ને નમસ્કાર કરતા આ વાત રાખી છે. અલૌકિક ટીકા શું કહે કે ત્રણ લોક નો તું નાથ છો, અનંત અનંત ગુણ ની વૃદ્ધિ ના ભંડાર તારા માં રહ્યા છે, પાર જ્ઞાની ગુણ ની વૃદ્ધિ સિદ્ધિ અંદર ભરેલી છે, કોઈની જરૂર પડે એવું તો નથી, અને એ પણ વિચાર કરે તો સમજી શકાય આ જીવ અનાદિથી વર્તમાન સુધીમાં અનંતકાળ પસાર થયો, જીવતો રહીને પસાર થયો, એનો અર્થ એમ છે કે એને જીવવા માટે કોઈની જરૂર પડી નથી. કેમ કે સંયોગ બધા આવીને છૂટ્યા, કોઈ સંયોગ શાશ્વતપણે એની સાથે કાયમ રહ્યા નહીં. જો સંયોગથી જીવતો હોત, કોઈ પણ એ પ્રકારના સંયોગથી જીવતો હોત, તો એ સંયોગ છૂટતા એમ મરી ગયો. પણ અત્યારે યાદ છે કે એમ બતાવે છે કે કોઈના વિના જે જીવે છે, કોઈના વિના જીવે છે, કોઈનાથી જીવે છે, કોઈના વડે જીવે છે, એ વસ્તુના સ્વરૂપમાં નહીં હતી. શાશ્વત રહેવાની શક્તિ પણ અનંત ગુણની વૃદ્ધિમાં સાથે સાથે છે, એ પણ એની બહુ મોટી રીતિ સિદ્ધિ છે. કોઈના વગર પણ જીવત્વ શક્તિને લઈને એનું અનંત જીવન સદાને માટે રહેશે શકે છે. આવું હોવા છતાં પર પદાર્થ મને કાંઈક જ્ઞાન દેજો, અને પરપદાર્થ મને દુઃખ કરજો, પરપદાર્થ મને અનુકૂળતાઓ આપજો તો હું સુખી રહી શકીશ, નહીતર હું દુઃખી થઈ જઈશ. એવી ભ્રમણા અનાદિથી વળગી છે. અહીંયા ભગવાન પણ આવી તો માગવું નહીં, શું માગું ભગવાન એવી વાડી રાખે છે. સારી જોતો ખરો, મેં તો સંસારની વાડી બાળી નાખવાની, તો અસંસારી થઈ ગયો, સંસારની વાડી મેં બાળી નાખી, બાળી નાખી. તું બાર ભાઈ, તારો સંસાર ક્યાં મારે, મારો સંસાર મારે પાસે નથી તો તારો સંસાર ક્યાં મારી પાસે છે? હું તને કાંઈ દઉં બાપુ, તો મારો સંસાર જ રાખ્યો નથી, તો પછી તારો સંસાર દેવાનો મારે પ્રશ્ન રહેતો નથી. મૂર્ખાઈની પણ હદ હોય કે વિતરાગની સામે ઉભા ઉભા સંસારની માગણી કરે. આ જીવે એ જ કર્યો, મેં અત્યાર સુધી શું કર્યું, કેમ કર્યું, સુધરવો છે અમારે. દેરાસરમાં જઈને એ જ કર્યું, મારું બીજું સરખું રાખજો, મારું બધું હરખું એ હું કઈ ના કરોદાબાજી. બુદ્ધિશાળી લોકો સમજે મશ્કરી કરે ત્યારે બધી વાત, આ જમાનામાં બધા એટલું નથી. બુદ્ધિશાળી માણસ સમજે છે. શનિવારે હનુમાનજીને પાવળું તેલ ચડાવીને આખા તેલ નો ડબ્બો માગે, પાંચ ડબ્બા તેલ મારા ઘરે મોકલી દેજો, એટલી સગવડ મને કરી દેજો, ખરી દેજો. એક પાઉન્ડ તેલમાં 1500 રૂપિયાનું તેલ સામે માગે પાછું. હાસ્યાસ્પદ જગતમાં બહુ રૂઢ છે, બીજું તો ક્યાં જ આવું કુંભર સંપ્રદાયમાં વિપરીતતા બહુ મોટી ગયા રસ્તો લાગુ ટેકટાઈ ખુદ ખુદે તકતી છે બે ડગલા ભરો ત્યાં તકતી આવે ત્રણ લોક નો નાથ છે એવો ઉપદેશ કર્યો છે જેના શાસ્ત્રોમાં જેના ઉપદેશ ની દેશનામાં આવ્યું છે ત્યાં આટલી બધી દીનતા છે મારું નામ રે પણ બધું તને કોણ ઓળખે એવું છે મેં થોડો નામ છે કોણ ઓળખે કોણ માજવા નવરું હોય કોણ કોને ઓળખે અને કોણ કોને વાંચવા નવરું હોય દિલ્હીના નેમિચંદજીએ આ બંધાર છે દિલ્હીમાં એવા પછી પચાસ હોવા નેમિચંદ હોય ક્યાં નેમિચંદ કોને કોણ વિચાર કરે કોણ શું કરે કોને સમય હોય આ જીવને મોહ થાય ને મારું નામ અહીંયા રહે છે ને ખૂબ વાંચે તને ઓળખતો વર્ષો વીતી જાય એવા પચાસ નેમિચંદ કરી ને બીજા પચાસ નેમિચંદ પાસે જૈન ના હોય બરોબર દિલ્હીની આવડી મૂકી હોય બરોબર ક્યાં પડતો ખાઈ પડતો અન્ય સંપ્રદાયમાં તો આવું હોય કેમ કે બિચારાને ખબર નથી પણ જ્યાં એવો ઉપદેશ છે કે તું ત્રણ લોકનો નાશ ત્યાં આવી તારી ખાણ છે એને તું મને ધનમાંથી સુખ મળજો કેવી રીતે ભૂખમાં મુક્તિ માગે છે મને ધનમાંથી
ભૂખ મળજો
સુખ મળજો અને મને શરીર માંથી શરીર હાજર નડવું રહે ને અને શરીર હાજર નડવું ક્યારે રહે કે એની મણઝાર બધી હાજી નડવી હોય ત્યારે ખોરાક બરાબર હોય દવા બરાબર હોય હવા પાણી બરાબર હોય મકાન બરાબર બધી મણઝાર એની મોટી એ ઉત્પાદી માંથી જીવને દુઃખની નિવૃત્તિ થાય એવું ઉપાધિ ઉપાધિ છે આ મને હો આ મને હો આ મને હો આ મને હો એ ઉપાધિ પોતે દુઃખ છે એ બધા પ્રકાર દુઃખમય વિકલ્પ ના પ્રકાર છે બધા મને ધનમાંથી સુખ મળજો મને શરીરમાંથી સુખ મળજો મને શુભ કાર્યોમાંથી સુખ મળજો કેવતા અહીંયા હું એવા શુભ કાર્યો કરું એવા શુભ કાર્યો કરતો રહું કે જેથી મને સુખ મળે શાંતિ મળે એવું હું કર્યા કરું મને શુભ કાર્યોમાંથી સુખ મળજો મને શુભ પરિણામમાંથી સુખ મળજો આત્માને છોડીને આ બધી વાત છે એમ હું ગીત માયગા કરે છો આવી જીવ આ રીતે દિશતા કર્યા જ કરે પોતાની શક્તિને ભૂલીને આ દિનતા કર્યા કરે પણ બહારથી કાંઈ મળતો બહારથી કાંઈ મળતો માગે તો મળે છે એવું હોત માગ્યું મળતું હોત સારું સુખ સારું જ્ઞાન કોઈ પણ રીતે માગવાથી મળતું હોત ને તો માગતો હોત તો તો માનું કે ઠીક છે, બરાબર છે, તારી કાર્યની સિદ્ધિ તો થાય છે, પણ એથી કઈ મળતો નથી. 15-16 વર્ષે આ સુધી કઈ સુખ પ્રાપ્ત કરતા લડે છે. પ્રાપ્ત કરવાની ઉપાધિ છે, અથવા સુખ માટે જીવ જેટલા જાવા નાખે છે એ બધા પરિણામ એના વર્તમાને દુઃખમય છે અને ભવિષ્યમાં પણ દુઃખ ઉભા થાય એવા કર્મને માટે બીજું કાંઈ એમાં કે પણ બહારથી કાંઈ મળતું નથી, ભલે ભીખ માગે તો પણ કાંઈ મળવાનું. સમાધિ મરણ કરવા માટે શું માગું, શું માગું, સંયોગો અનુકૂળ હોય તો સમાધિ મરણ થાય એવું કઈ નથી. સમાધિ મરણ તો સમાધિ જીવન જે જીવ્યા હોય, જ્ઞાન દશાનું સમાધિમય જીવન જે જીવતર હોય એનું મરણ સમાધિમય થાય. પણ અહીંયા અજ્ઞાન દશામાં અસમાધિ ભાવે જીવ્યા હોય એને ભલે એ બધા જ સંયોગો અનુકૂળ હોય તો એનું સમાધિ મરણ થાય. ગતિમાં આખી જિંદગી સંસારના સંયોગોના રસ લીધા હોય અને એની અધોગતિના કર્મ બંધાઈ ગયા હોય એને સમાધિ મરણ થાય કેવી રીતે? આખી જિંદગી કર્મ બાંધ્યા અધોગતિના, હવે સમાધિ મરણ ક્યાંથી થવાનું હતું? સમાધિ મરણ થાય એને તો વધુ બધી હોય, આ કેવી રીતે સમાધિ મરણ કેવી રીતે પડે? આયુષનો જે બંધ છે એ રસી જેવો છે કે આયુષ પર્યંત ઉદય થાય પછી આયુષ પૂરું થાય ત્યાં છૂટે નહીં, કેવળ જ્ઞાન થાય તો એનો છૂટે એમો ગુણસ્થાનમાં રહેવું પડે. લાખો કરોડો વર્ષ રહેવું પડે, કેટલા લાખો કરોડો વર્ષ ઇન્દ્ર ભગવાનને 1 કરોડ પૂર્વનો આયુ છે, એમાં કેવળ નામના 84 લાખ પૂર્વ છે. સુખદેવ સ્વામીને 84 લાખ પૂર્વનો આયુ હતો, એમાં 83 લાખ કેવળ નામના, 1 લાખ કેવળ નામ, 1 લાખ વર્ષ સુધી કેવળ નામમાં રહેવું પડે. 5 લાખ પૂર્વ વર્ષ સંસારમાં રસી જેવો છે. રસી કેવી રીતે બને છે? તાણા તાતણાથી બને છે. આ જે આયુષનો બંધ છે એના તાતણા ક્યાં છે? આખી જિંદગી જે કર્મ કાંઈ રહી બધા એના નાનલા શું બને શું શું બને શું હવળા ને હોળા હવળા ને હોળા વળ ચમતા 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 એ ગ્રસી થાય. તમે આખી જિંદગી કઈક જુદું જ કરો ને આયુ સંબંધ કઈક જુદો જ પડી જાય એવું કઈ બનતું નથી. એ વસ્તુની વ્યવસ્થામાં નથી, કુદરતના ક્રમમાં નથી, એવું કુદરતના ક્રમમાં બધો નથી. એટલે એમ તો જે સમાધિમય જીવન જીવે છે એને જ સમાધિમય મરણ હોય છે. સીધી વાત તો આરામ નહીં કરતો એના જેવું થાય. છોકરો ભણવા આવે તો આખો વર્ષ કઈ વિનોદ ને રખડ્યો અને પહેલે નંબરે પાસ થઈ ગયો. પરીક્ષા આવી અને પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયો. બને પૂછ્યું ચોપડી ઉગાડી નથી આખો વર્ષ. આખો વર્ષ ભણવામાં ધ્યાન આપ્યું નથી, એક આંકડો એને આવડ્યો નથી અને પહેલે નંબરે પાસ થયો. બને ગયા માને માને બને કોઈ દિવસ એમ આખી જિંદગી સંસારનો રસ લીધો, સંયોગનો રસ લીધો અને હવે કે મારે સમાધિ મરણ જોઈએ છે. સારું એટલે શું પણ મોડો પડે અઘાતી છે. આ અઘાતી કર્મ ની પ્રકૃતિ શું છે એ વિચારવા જેવું છે. અઘાતી માં તીવ્ર પરિણામે બંધ પડે. જો અશુભ તીવ્ર હોય તો સ્થિતિ મોટી થાય, શુભ તીવ્ર હોય તો સ્થિતિ મોટી પડે. અને બાકી તો જે સામાન્ય અત્યારે જે મનુષ્ય જીવન જીવે છે એમાં મને ભક્તિની જ ગતિના બંધ પડે એવી પરિસ્થિતિ. જૈન વાણિયાનો આપણે સંપ્રદાય વિચારીએ, જૈન વાણિયા છે વેપાર રોજગાર વિરાટ પૂજા પ્રવૃત્તિ તત્વની સ્વતત્વની કાંઈ ખબર નથી. આત્મજ્ઞાન ને આત્માનો લોકની બહુ સ્પષ્ટ કહેવાય કે સપ્તવ્યસન ન હોય એટલે નરકમાં ન જાય. પણ તિરિંજ મજા છે ખ્યાત અને અજ્ઞાન ને કારણે
પ્રવચન માં
આખો દિવસ રોજ વેપાર વેપાર સંયોગ ના જાય એનો સંયોગ ના વિચાર. પછી કામ તો બધા હું એમ કરતા હોય, છોકરાઓ કરતા હોય, બીજા કરતા હોય, કરતા હોય તો એક બેઠા રહે પણ વિચારે જાય કરે, વિચારે એને સંયોગ ના જાય કરે. બીજા કઈ વિચાર આપતા ન હોય આત્માનું શું થશે, આત્માનું હિત કરવું, કેમ મારા આત્માનું હિત સાધવું, કેવી રીતે હું મારા આત્માનું કરું, એ જાતના વિચારો જેને કઈક આત્મહિત કરવાની ભાવના થાય છે એનું હોનાર સારું છે. હોનાર કોનું સારું છે? આત્મહિતની ભાવના જેને ઉત્પન્ન થઈ એનું ભવિષ્ય સારું, એનું ભવિષ્ય નબળું નથી. બાકી તો સારી ગતિ ઊભી છે અને 84 લાખ જમીના જન્મ મરણ પણ ઊભા છે. આ એક રસ્તો છે, આ બહુ મોટો ઉપકાર ગુરુદેવ કર્યો. ભાઈ 4 ગતિમાંથી છૂટવું હોય સાધારણપણે નહીં પણ તીવ્રપણે. સાધારણ તો ઘણી વાર કર્યો છે, પાછો ભૂલીને પાછો 4 ગતિના પરિણામના ચક્કરમાં પાછો ફસાડો છો એમ રહેવાનું. એકાંતે આત્મહિત કરવું છે એ ભાવનામાં આવી જાય,
વાહ
એ જિજ્ઞાસામાં આવી જાય, એ ધ્યેયમાં આવી જાય અને સારું જીવન આત્મામય કરી દે.
વાહ
આત્મામય કરી વર્તમાન પાત્ર છે. જીવ
મન મન માત્ર હોય, આત્મા હોય કરી લે છે.
બંધ પડી ગયો હોય તો પછી એને કોઈ ગતિમાં એને વાંધો નથી. રેન્જમાં એ સાધી લેશે, નરકમાં એ સાધી લેશે. એને વર્તમાન સંભાળે એને કોઈ ભય નથી, એને ગતિનો જ ભય નથી. કેમ કે એને તો ગતિ પડી ગઈ હોય તો એમ મંદરમાં ભાસે છે. હું તો ગતિ વગર નથી, વગરનો શાશ્વત પદાર્થનું મારા મારામાં ભાવ નથી, ભાવનું કારણ નથી, ગંધ નથી ભાવની. ભાવ રહીત પદાર્થનો રાજા થઈ ગયો હોય તો ભલે રૂપે ભાઈ બે બે ચાર ભાવ હોય એનો એને પછી ડર છે નહીં. સુધી મળી ગઈ સમાધિમય જીવન કોને કહેવાય લાગે,
લોકો લાગે.
અને સુગતિનો બંધ પડી ગયો હશે તો એવી શંકા પાત્રતા વાળાને પડતી નથી. નાનીને તો પડવાનો પ્રશ્ન જ નથી, પાત્ર મુમુક્ષુને પણ એવી શંકા આ ભવજ મને સંસારથી તરવા માટે મળ્યો છે, એટલે હવે હું નિર્ભય છું. નિશંક છો, નિર્ભય છું, કોઈ ભય રાખવાની મારે જરૂર નથી. વાતો આ ઉપકાર
માનવામાં આવે છે. ભગવાન નો જય હો પરમ કૃપાળુ શ્રી કાનુ દેવ નો.